ओंकार बिंदु संयुक्तम् नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरहन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलि भद्राद्या जैन धर्मोस्तु मंगलं अज्ञान तीमिरांधानां ज्ञानांजन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्र महामंदे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं। શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર તારીખ 21 ફેબ્રુઆરી 2010, શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 537 નો આપણો સ્વાધ્યાય ચાલુ છે। શ્રી તીર્થંકરાદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કયો છે, પણ જીવ દિશામૂઢ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં। ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાયે પણ નથી, અને તે સમજવું પણ કંઈ વિકટ નથી, કેમ કે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે, અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે, તેથી સમજવી ન બને। ૫૩૭ના પત્રની અંદર ખંભાતના મુમુક્ષુઓને પરમ કૃપાળુ દેવે દર્શન પરિષહ અને અજ્ઞાન પરિષહ એ સહન કરીને એ કેમ નિવૃત્ત થાય એની સુંદર યુક્તિ આપી છે। એ યુક્તિ આપી છે અને એની અંદર કહ્યું છે કે ધીરજ રાખીને જે પરિસહ છે તે સહન કરવાનો છે, પણ ધીરજનો અર્થ પ્રમાદ નથી, એ વાત છેલ્લી આપણે કરી હતી। હવે આગળ કહે છે કે શ્રી તીર્થંકર આદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કયો છે, પણ જીવ દિશામૂઢ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં। તીર્થંકરોએ તો ફરી ફરીને જીવોને ઉપદેશ કયો છે। તીર્થંકરનો ઉપદેશ આ જીવ સંસારના પરિભ્રમણમાંથી મુક્ત થાય, આ જીવ પોતાના મોક્ષપદને પામે, આ જીવ પોતાના નિજ સ્વરૂપને ઉપલબ્ધ થાય અને તેમાં સ્થિતિ કરે, આ તીર્થંકરોનો ઉપદેશ છે। તીર્થંકરોને જગત સંબંધી તો કાંઈ ઉપદેશ આપવો નથી, સ્વરૂપ સંબંધી ઉપદેશ આપવો છે, અને જગતના તમામ જીવો તે સ્વરૂપને પ્રાપ્ત થાય અને તે સ્વરૂપની રમણતામાં જીવો સ્થિરતા કરે, આ તીર્થંકરોના ઉપદેશનો મર્મ છે। હવે એમણે તો પાછું કહ્યું છે, ફરી ફરીને ઉપદેશ આપ્યો છે. જ્યારે જ્યારે ઉપદેશ આપવાનો પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે ત્યારે જીવોને ઉપદેશ આપ્યો છે, એ માત્ર જીવની મુક્તિનો ઉપદેશ આપ્યો છે. અને વારંવાર એ કહ્યું છે, અનંતા તીર્થંકરો થયા એણે કહ્યું છે, તો પછી એમ ન કે હવે મારે કંઈ કહેવાની જરૂર નથી. ના, જેટલા તીર્થંકર થયા છે એમને સર્વજ્ઞપણાની અંદર કેવડી પર્યાયમાં જેટલો સમય પ્રાપ્ત થયો છે, ઋષભદેવને 1,00,000 વર્ષ પૂર્વ એટલો સમય અને ભગવાન મહાવીરને 30 વર્ષનો કાળ જે મળ્યો છે કેવડી પર્યાયમાં, એ પર્યાયમાં એમને વિચરણ સતત વિચરણ કરીને રોજે રોજ 8 પ્રહરની દેશના આપી છે. અને એ જ્યાં સુધી એ ચાલે ત્યાં સુધી દેશનામાં જગતના જીવોને મુક્ત થવાનો ઉપદેશ કહ્યો છે. કૃપાળુદેવ કહે છે, તીર્થંકર એટલે યોગનો કંઈ દોષ નથી, આપણને કંઈ મળ્યું નથી, આપણને યોગ પ્રાપ્ત થયો નથી, આપણે કંઈ સાંભળ્યું નથી, આ મુક્ત થવાનો માર્ગ શું છે કંઈ ખબર નથી, આવી વાત નહીં કરવી. કારણ કે તીર્થંકરો કેટલા થયા છે? અનંતા. અને અનંતાએ ફરી ફરીને ઉપદેશ કીધો છે. એક જણાએ કીધો તો હજી સમજીએ, અનંતા તીર્થંકરોએ ફરી ફરીને ઉપદેશ કીધો છે. સાહેબ એ ઉપદેશ દેતો તો ત્યારે હું નહીં હોઉં, બાર ગયો હોઈશ. અરે પણ એકની વાત કરીએ તો તારી વાત સાચે, પણ કેટલાની વાત છે અહીંયા? અનંતા તીર્થંકરોએ ફરી ફરીને ઉપદેશ દીધો છે ત્યારે તું નહીં હો, એ વાત બંધ બેસતી નથી. પણ વાંધો શું છે? એક કૃપાળુદેવ કહે છે, પણ જીવ દિશામૂઢ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. જીવનો દોષ, દિશામૂઢ રહેવા ઈચ્છે છે, એવો મૂઢ થયો છે એ દિશા તરફ એ દ્રષ્ટિ પણ કરતો નથી, એવો મૂઢ છે. પ્રભુએ જે દિશા એને પુરુષાર્થ કરવાની આપી છે એ તરફ એ સન્મુખ થતો નથી, સત્પુરુષના માર્ગથી વિમુખ થઈને ચાલે છે. એટલે એ દિશા મૂઢ રહેવા માંગે છે, એને બીજી દિશામાં જ આનંદ છે, આવો મૂઢ મતી જીવ થયો છે. અને રહેવા ઈચ્છે છે, એની ઈચ્છા જ એવી છે કે સંસાર બરોબર છે. એટલે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં, ગમે તેવો ઉપાય હોય તો પણ એ પ્રવર્તી શકે નહીં જો જીવ દિશામૂઢ રહેવા ઈચ્છે તો. જો પોતાને દિશા પરિવર્તનની ઈચ્છા હોય તો જ દશા પરિવર્તન થાય, નહીં તો દશાનું પરિવર્તન થાય નહીં. અત્યારે જીવની સંસાર દશા છે, હવે જો પોતે દિશા બદલાવે તો એ સંસાર દશાની બદલે એને વૈરાગ્ય દશા પ્રાપ્ત થાય. પણ દશા બદલતા પહેલા દિશા બદલવી પડે, દિશા બદલતા પહેલા દ્રષ્ટિ બદલવી પડે. પણ દિશા મૂઢ રહેવા જ ઈચ્છે છે, હવે દ્રષ્ટિ જ એવી છે કે હું જ્યાં છું ત્યાં બરોબર સુખી છું, મારે આમાં કઈ ફેરફાર કરવો નથી. બધું જ સાંભળે, સત્સંગના બધા જ પાઠો સાંભળે, બોધ સાંભળે, ઉપદેશ સાંભળે, ભગવાનના વચન સાંભળે, પણ એવો પાકો નિશ્ચય છે કે મારા 24 કલાકના ક્રમમાં કોઈ ફેરફાર મારે કરવો નથી. ઉઠવામાં, ખાવામાં, સુવામાં, પીવામાં, બેસવામાં, બોલવામાં, ચાલવામાં, પ્રવૃત્તિ કરવામાં, એનું જે શેડ્યુલ છે, અમે તો 60-70 વર્ષ ત્યાં કરીએ, આમાં આને કાંઈ કાના માતરનો પણ ફેર કરવો નથી, અલ્પ વિરામનો પણ ફેર કરવો. આ દિશા મૂઢ કે ગમે તેટલું સાંભળ, આજ તો તમે બહુ વાત કરી, તારે શું ફરક કરવો છે? ટોપ, હો સ્વાદે ટોપ, ટોપ બરું, તારે એક બદલ કરવો નથી, એક બદલ. નવરો થઈ ગયો છે તો એને ધર્મના કાર્યમાં જોડાવાની ઈચ્છા નથી, આત્મકલ્યાણની કોઈ પ્રવૃત્તિ કરવી નથી, વૃત્તિમાં બદલ કરવો નથી, પ્રવૃત્તિમાં અટકવું નથી, નિવૃત્તિમાં જવું નથી. આ દિશા મૂઢતાના લક્ષણ છે. આ બધા દુર્યોધન દશા છે બધી આપણી, કે બધું જાણું છું પણ કાંઈ ફેરફાર થાય નહીં, આ સંસાર આખો ખોટો છે, પણ બીજે દી ઈ જ સંસાર છે, અત્યારે અવાણું નહીં હો સાહેબ. દિશા મૂળતા સમજાય છે. કેવી મૂળતા થઈ ગઈ છે સંસાર પ્રત્યેની આપણી, કે ગમે તેટલો ઉપદેશ આવા પરમ જ્ઞાનીઓનો આપણે સાંભળીએ તો પણ આપણામાં કોઈ બદલ કરવાની ઈચ્છા થતી નથી. બદલ આવતો નથી એમ હું નથી કહેતો, તો ઠીક, બદલ આવે ન આવે એ પાછું બધી કર્મ ભાગ્ય ઉપર આવશે. આને તો ઈચ્છા જ નથી. આ દિશા મૂઢ છે, કે મૂઢ છે, તું જરા દિશા બદલ, ચોક્કસ તારા કર્મનું પાંદડું ખસી જશે. જ્ઞાનીઓ કહે છે કે જ્ઞાનીએ બતાવેલા માર્ગ ઉપર ચાલવાથી જીવના અનંત કરોડોની કર્મો જે છે એ ખતમ થાય છે, ક્ષય થાય છે. પણ તું ચાલતો ને, તારી ઈચ્છા જ નથી, પછી શું કરવું? ભગવાનનું નામ લેવાથી પાપનો નાશ થાય કે નહીં થાય? પણ મારે નથી લેવું. ભગવાનની પૂજા કરવાથી કર્મક્ષય નિર્જરા થાય કે નહીં થાય? પણ મારે નથી કરવું. શું કરવું હવે? આ દિશા મૂળતા સમજાય છે. બધા જ આપણે રોજે રોજ બધું સાંભળીએ અને છતાંય કઈ ઈચ્છા ન થાય, પરમાર્થની ઈચ્છા ન થાય, આત્મકલ્યાણની ઈચ્છા ન થાય. ઈચ્છા થાય વાંજણી, વાંજણી ઈચ્છા. બસ આપણે તો આમ ને આમ બરોબર ઇન્ટેક રહી સાજા સારા આપણા ઘરના હિંચકામાં બેઠા બેઠા મોક્ષ વયા જાય. કૃપાળુ દેવ આવો બોધ આપતા હતા કાવીઠામાં, અને એક નામનગરના શેઠ હતા, અને એણે કૃપાળુ દેવને આરામ ખુરશીમાં બેઠા બેઠા એ જણ બીડી પીતો, મંદાણી હોય પીએ તો કંઈ વાંધો નહીં, આરામ ખુરશીમાં, અને અહીંયા બોધ ચાલે અને કાંઈ કરવું નથી. અને એને પૂછ્યું કે રાયચંદભાઈ મારો મોક્ષ ક્યારે થાય? કૃપાળુ દેવે કીધું કે તમે આ સ્થિતિમાં છો ને, આમ ને આમ જો હમણાં તમારો દેહ છૂટી જાય ને તો તમારો મોક્ષ થાય. જેને કાંઈ કરવું નથી, મારી બીડીની એક શટ પણ ઓછી કરવી નથી અને મારે મોક્ષ. જીવની આવી અધમતા છે. અનંત કાળમાં અનંતા તીર્થંકરો એનો ફરી ફરીને આપેલો ઉપદેશ એ ક્યાંય પરિણામ પામ્યો નથી જીવમાં. કારણ આપણી દિશા મૂઢતા હજુ ગઈ નથી, અને ગઈ નથી હજુ આપણને સમજાણી પણ નથી કે મારે જીવનના પ્રયત્નની પુરુષાર્થની મારી પ્રવૃત્તિની દિશા બદલવી જોઈએ. પેલા ઈચ્છા જાગૃત થવી જોઈએ. મુમુક્ષુતાની વાત કરે પણ મુમુક્ષુતાનું લક્ષણ ભગવાને કહ્યું, કામ એક આત્માર્થનું બીજો નહીં મનરો, માત્ર મોક્ષ અભિલાષ. આને માત્ર નથી, અરે મોક્ષની અભિલાષ જ નથી, માત્ર તો પછી આવશે. દિશા મૂઢતા એવો સૂક્ષ્મ દોષ છે, પકડાતો નથી. અને અપક્ષપાતપણે પોતાનો દોષ જોવા જેટલી ક્ષમતા અથવા સમજણ હજી ઊભી થઈ નથી. અહમ ભાવમાં જ છે, હજી બફમમાં જ છે કે હું બધું જાણું છું, મને બધી ખબર છે, આપણે તો બધાનો યોગ છે, આપણે તો ગમે ત્યારે જેમ ડોક્ટરો હાથમાં રાખ્યા હોય ને આને સદગુરુ હાથમાં રાખ્યા છે કે આપણે મરશું ત્યારે હાજર થઈ જશે અને આપણી સમાધિ કરાવી દેશે, મને તેણે વચન આપ્યું છે. બોલો, ગુરુ ગાંડાને આ સાંભળનારો ગાંડો કોણ કોને વચન આપે? શેનું વચન? આ નિશ્ચિત છે બધું? એની અંદર આવી આવી અપલાપ વાણીનો કૈરા કરે, બસ એ આપણું સંભાળી લેશે. વાહ, બહુ સારું. ગાંડપણની પણ હદ હોય છે. તો આવી આવી વાતની અંદર આ દિશા મૂળતાનું આવું સૂક્ષ્મ સ્વરૂપ, જે બિલકુલ એ દિશામાં દિશા બદલવા તૈયાર નથી, પોતાના જીવનની દિશા, એને તો જ એને બોધની પરિણતિ કહેવાય. બોધ પરિણામ પામે, બોધ સાંભળવાથી કંઈ ન થાય, બોધની પરિણતિ થવી જોઈએ. એટલે 12 ભાવનામાં એક ભાવના બહુ સરસ કહી છે કે ધર્મ દુર્લભ તો છે જ, પણ બોધિ દુર્લભ છે. કે ધર્મ કદાચ સાંભળવા મળશે તને, પણ એની બોધિ નહીં થાય, અંતરની અંદર એનું પરિણમન નહીં થાય કે જેનાથી જીવનની દિશા બદલાઈ જાય. મૃગાપુત્રએ બોધ સાંભળો, ઉપદેશ સાંભળો, એનું બોધિ થઈ, એની પરિવર્તન થઈ ગયું. બોધ સાંભળવો, મેઘકુમારે ભગવાન મહાવીરનો બોધ સાંભળો અને પરિવર્તન થયું, દિશા પરિવર્તન થયું. આપણે બોધ સાંભળીએ છીએ પણ જીવનની દિશાનું પરિવર્તન થવાની થતું નથી, એમાં પેલા મુખ્ય દોષ પકડાઈ જવો જોઈએ કે ઈચ્છા નથી. ઈચ્છા નથી એમ કેમ કયો છો? એમને અમે સાંભળતા હશો? આ રોજ આવીને બેઠા છીએ તો શું કામસ્તા બેઠા છીએ? ઈચ્છા નથી? ના ભાઈ ના, તું તો લૌકિક ઈચ્છાએ બેઠો છો. તારે ધાર્મિક થવું નથી, કેવડાવવું છે. તને એ સંજ્ઞા પણ જોઈએ છે. એ સંસારના તારા અનેક પોર્ટફોલિયોમાં એક ખાતું છે કે આપણે ધર્મ કરવો, આપણે જવું, આપણે લેબલ તો રાખવું જ, એટલે આવે છે. ઈચ્છા નથી. ઈચ્છા થાય અને પરિણામ ન થાય એવું બને ને. ઈચ્છા થાય અને સમજે ને એવું બને. સંસારમાં જેટલી ઈચ્છા કરે છે એને સફળ કરવા કેટલું પરિણમન કરે છે? કારણ કે ઈચ્છા છે. ધન મેળવવું છે, સંપત્તિ મેળવવી છે, પદ મેળવવું છે, પ્રતિષ્ઠા મેળવવી છે, અનેક પ્રકારના સંસારમાં એના પ્રયોજનો છે. એ પ્રયોજનોની ઈચ્છા છે તો દિશા બદલાય છે કે નહીં? ભાઈ બહારગામ જવું પડે હોય તો ખાધા પીધાનું એમાં જરા ગૌણ કરવું પડે જો પૈસા કમાવા હોય તો. ઈચ્છા છે એટલે બધું થાય છે ને. આમાં ધર્મમાં ના એ ન થાય, એ તો બધું હરખું હોય તો થાય, એમાં કાંઈ ફેરફાર નહીં. એમાં મારી રોટલી ઊની હોય તો ઠંડી થાય એ પણ મને પાલવી શકે એમ નથી. આટલે સુધી આપણે પહોંચ્યા છે. ઈચ્છા નથી. કૃપાળુ દેવે કહ્યું કે ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે, તીર્થંકરની વાત કરે છો, આ તીર્થંકરો પણ ફરી ફરીને અને ઠોકી ઠોકીને લંકાની ચોટ ઉપર આવા સત્પુરુષોના વચનો ટંકોત્કીર્ણ હોય છે. ટંકોત્કીર્ણ એટલે ટાંકણાની જેમ જેમ આ આરસની અંદર કંડોરાઈ જાય. અને યાવત ચંદ્ર દિવાકર વરીએ, પહાડ ઉપર જેમ વચનો લખાઈ ગયા હોય એમ કહે છે. તીર્થંકરના વચનો સામાન્ય નથી હોતા, ભેદક હોય છે, વેદક હોય છે. એની વાણી જો સ્પર્શે જીવ, જો સન્મુખ થાય તો એના આત્માને સ્પર્શી નાખે, ભેદી નાખે. જન્મો જન્મના કર્મો ભેદી નાખે, એનું આવરણ હટી જાય. એટલે કહ્યું, ઠોકી ઠોકીને કહ્યું છે. વચનને શું ઠોકવાનો હોય? બોલ પેન જો ઠોકવા જાય તૂટી જાય, ફાઉન્ટેન પેન ઠોકી ઠોકીને લખાય. પણ ભગવાને વચનો લખ્યા છે એ ઠોકી ઠોકીને કીધા છે. ઠોકી ઠોકીને કીધા છે, ટંકોત્કીર્ણ વચનો, ટાંકણાથી મારેલા છે, હથોડાના ઘા જેમ લાગે. અને પહાડ ઉપર જે કોરાઈ જાય છે, આપણે પહાડથી પણ કઠણ છે. એટલે ટંકોત્કીર્ણ વચનોની પણ કોઈ અસર થતી નથી. ફરી ફરીને ઠોકી ઠોકીને કહ્યું છે કે, શું કહ્યું છે? એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. હવે આ તો એને સમજાઈ ગયું કે એક આ જીવ, આ નહીં, બાજુવાળા બેઠો હોય ને, એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, બાકી અનંત ઉપાય પણ એને ક્યારેય એની આંગળી પોતા તરફ આવી ઈચ્છા જ નથી ને. એ બીજો દીક્ષા લે એમાં એને હરક ગણો, પણ એને પોતાનો સંયમ અને વૈરાગ્યના ભાવ માટે વિચારવા માટે પણ જરાય. જે કાંઈ થાય, પારકા જતી થાય, એમાં આનંદ છે એનો. લ્યો, અમે તો અનુમોદના કરશું. અને શાસ્ત્રમાં તો કીધું છે ને કે કરણ કરાવણ ને અનુમોદન. ભગવાન તમે દીક્ષા લ્યો, તમે કષ્ટ સહન કરો, તમે ઉપસર્ગ પરિસર ભોગવો, અને અમે તમારી અનુમોદના કરીએ, તમને એનું ફળ મળશે મોક્ષ, અમને અનુમોદનાનું ફળ મોક્ષ મળશે. આવો ડાયો થઈ ગયો છે. ભગવાનના વચનનું અર્થઘટન આ દિશામૂળ છે એટલે કરી શકે છે ભાઈ. અનુમોદન અનુમોદનની જગ્યાએ છે અને પુરુષાર્થ પુરુષાર્થની જગ્યાએ છે. કર્મનો ક્ષય આપણે જ કરવાનો છે. આપણા કર્મનો ક્ષય કઈ કોકની અનુમોદના કરવાથી થાય? નિર્જરા કરવી છે. મારા આત્માને કર્મનો બંધ છે, એ બંધ મારે તોડવાનો છે. તો એ પુરુષાર્થ મારે કરવાનો છે. તો કોઈ ઘોર પુરુષાર્થ કરે અને હું એની અનુમોદના કરું એટલે મારા કર્મો જાય, એમ તારામાં શુભ ભાવ જાય, જાગે. અનુમોદના કર તો તારામાં એવું બળ આવે કે તું પણ એ પુરુષાર્થ કર, તું પણ એ પરીક્ષાને ઉપસર્ગને સહન કરવા માટે તારામાં પણ એ વીર્ય જાગે. આ અનુમોદનાનું ફળ છે. પણ એથી કરીને કર્મો વયા જાય એવું અનુમોદનાનું ફળ નથી કીધું ભગવાને. તો આપણે બસ તીર્થંકરની અનુમોદના જ કરવાની, કોઈએ કાંઈ બીજું કરવાનું નથી. અનુમોદના કર્યા કરવી. એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે. પછી આકરો શબ્દ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. આ વાત બેસતી નથી. અનંત ઉપાય પણ નથી. એક આ જીવ, આ કહેતા પોતે, પોતાનો આત્મા. અરે મારો આત્મા બંધનમાં છે, અનાદિથી એ અનંત પરિભ્રમણ કરી રહ્યો છે. અનંતા અનંત પુરુષોના આવા ઉપદેશ એ જગતની અંદર જુદી જુદી અવસ્થાની અંદર ક્યાંક એને સંયોગ થયો હશે, પણ ક્યારેય પણ એના જીવનમાં બોધિ પરિણામ ન થયું એટલે સમજણ ન આવી. પોતાના સ્વરૂપની, પોતાના પરિભ્રમણની, પોતાની દશાની એને ક્યારેય સમજણ ન આવી. એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે. આ સહજ મોક્ષની વાત પરમ કૃપાળ દેવ આ 537ના પત્રમાં કરે છે. સહજ મોક્ષ સ્વભાવથી મોક્ષ છે, સહજમાં મોક્ષ છે. સમજણ તો
સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં, ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત, પામે નહીં સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિર.
એટલી સુંદર ગાથા આપી છે કે બધા જ જીવો જગતની અંદર જે દ્રવ્ય છે, ચેતન દ્રવ્ય છે, આ લોકમાં છ માં એમાં જેટલા જેટલા જીવ દ્રવ્ય છે આ બધા જ સિદ્ધ સ્વરૂપ છે. એની સત્તામાં સિદ્ધપદ છે, એની સંભાવનામાં સિદ્ધપદ છે, એની શક્યતામાં સિદ્ધપદ છે. પણ જે સમજે તે થાય. બધા જ સિદ્ધ સમ હોવા છતાં, સત્તા એ સિદ્ધપણું હોવા છતાં, જે સમજે તે થાય. અને જ્યાં સુધી એની સમજણ નથી ત્યાં સુધી એનું સંસારનું પરિભ્રમણ, એનું આવાગમન, એની દુઃખની, અનંત દુઃખની પ્રાપ્તિ, એનાથી એ મુક્ત થઈ શકશે નહીં.
જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનું શ્રી સદગુરુ ભગવન.
સદગુરુનો કોઈ ઉપકાર હોય તો આટલો જ છે કે જે પદને આ અનંતકાળથી સમજતો નહોતો એને સમજાવ્યું, અને જે ગુરુથી સમજાયું બસ એ ગુરુનો એવો ઉપકાર છે કે એવો અનંતો ઉપકાર અન્ય કોઈનો નથી. જેણે અનાદિથી કૂટાતા, ભીસાતા, રજડતા આ આત્માને એનું પદ સમજાયું, એનું સ્વરૂપ સમજાયું કે તારું સ્વરૂપ એ તો સુખ સ્વરૂપ છે અને અનાદિથી તું આ દુઃખમાં છો. પામ્યો દુઃખ અનંત, અનંત દુઃખનું તું પ્રાપ્તિ કરી છે અને તારું સ્વરૂપ તો સુખ સ્વરૂપ છે. આ જેણે સ્વરૂપના સમજણના અભાવમાં જીવનું પરિભ્રમણ છે, અનાદિથી છે, અનંતનું છે, પોતાના સ્વરૂપના સમજણનો અભાવ. જો સમજાઈ જાય તો સિદ્ધપદ તો કંઈક લેવા જ જવાનું, એ તો છે જ. એ પોતાની સત્તા છે, એ પોતાનું સ્વરૂપ છે, માત્ર સમજણ નથી. કૃપાળુદેવ કહે છે એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે. જો સમજી જાય, જે સમજે તે થાય, આમાં કોઈ મિનમેખ નથી. પણ એ સમજવું, એ સમજાયું નથી, અને સમજાવનાર કોઈ મેળ્યા નથી, અને કોઈ મેળ્યા હોય ત્યારે આને ઈચ્છા નથી, આને ઈચ્છા નથી. આપણે એમ કહીએ કે મળના નથી મેળા, એ જવાબ બહુ સરસ છે કે કોઈ અમને અત્યાર સુધી સમજાવ્યું જ નથી. કેટલો સરસ જવાબ છે. કારણ કે બીજા ઉપર દોષ આપવો અને પોતાને છૂટી જવું, એ જીવને કેટલું વાલું લાગે છે, કેવી મજા આવે, એ તર્ક કેટલો બધો સુસંગત લાગે. કોઈ પણ કહે કે સમજાવનાર ક્યાં છે, હકીકત એ છે કે સમજાવનાર નથી કે સમજનાર નથી, સમજનાર નથી કે સમજાવનાર નથી. બહુ મોટો પ્રશ્ન છે, પ્રત્યેક મુમુક્ષુએ વિચારવા જેવો પ્રશ્ન છે. એક આ જીવ સમજે તો સહજમાં મોક્ષ છે, અમારા પ્રભુ કહે છે. તો સમજાવનાર તો અનંતા તીર્થંકરો ફરી ફરીને ઠોકી ઠોકીને કહે છે, સમજનાર ક્યાં? સમજનાર નથી. એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય પણ, બાકી અનંત ઉપાયથી પણ મોક્ષ નથી. આ સદગુરુનો ઉપાય છે. આ જીવ સંસારમાં અનંત દુઃખ જે પામ્યો છે, પામી રહ્યો છે અને પામશે, એનું એકમાત્ર કારણ એ પોતાના સ્વરૂપને સમજ્યો નથી. એ સ્વરૂપની સમજણનો અને સમજણ અને એ સ્વરૂપની પ્રાપ્તિનો માર્ગ છે, માર્ગ છે આત્મસિદ્ધિ. આ શાસ્ત્ર આ કાળની અંદર કૃપાળુ દેવે આ સ્વરૂપ સમજી શકાય એમ છે, અને એ સ્વરૂપને સમજીને એની પ્રાપ્તિનો માર્ગ છે. મોક્ષ ઉપાય સુધર્મ, મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ, પણ સમજતો એ સમજણ પણ આપી, આત્મસિદ્ધિમાં માર્ગ પણ આપ્યો. અને પૂછ્યું કે સાહેબ કેટલાય માર્ગ છે, તો કે કેટલાય નહીં, અને અમે તને અચૂક ઉપાય આપી છે, અમોઘ, કોઈ દી ફેઇલ ન જાય, રામબાણ. પણ કોને એ ઉપાય પ્રવર્તે? અનંત ઉપાય નહીં તો નથી, ઉપાય કામ નહીં આવે. આત્મા છે તે નિત્ય છે, છે કરતા નિજ કર્મ, છે ભોગતા વળી મોક્ષ છે. મોક્ષ ઉપાય સુધર્મ, એનો ઉપાય છે મોક્ષનો, પણ ઉપાય પ્રવર્તી શકશે નહીં. ક્યાં સુધી? જ્યાં સુધી આ જીવ સમજે નહીં ત્યાં સુધી. હવે એ કે જે સમજે નહીં ત્યાં સુધી નહીં, તો સાહેબ શું અમે ન સમજીએ એવા છીએ? તો કે તું સમજી શકે એવી શક્તિ તારામાં છે, પણ તને હજી ઈચ્છા નથી, તને જિજ્ઞાસા જાગી નથી. બોધ છે, બોધથી સંકિત થાય એવો બોધ છે, પણ કોને? તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીતને વર્તે અંતર શોધ. જિજ્ઞાસુ હશે તો જ એ જીવને બોધ મળે, સંકેત થાય. એ જિજ્ઞાસુ ન હોય અને બોધ મળે તો? એ જિજ્ઞાસુ નથી અને બોધ મળે તો? દશાન એવી જ્યાં સુધી જીવલ હે નહીં જો મોક્ષ માર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. કેવી આત્મસિદ્ધિ, કેવી કરુણા ભગવાનની! આ કાળની અંદર સાદી સાદી વાતની અંદર આવા ગહન તત્વને આવી એક દુહાના ઢાળની અંદર, કે ભાઈ એક એક પગલે ચાલતો જા, સમજતો જા, એક એક ચરણ આત્મસિદ્ધિનો સમજ. એક ગાથાના ચાર ભાગ થાય છે, આપણે ભક્તિમાં બે બે ભાગ કરાવે છે. આવોઝાભાઈ એ લીટીના બે ભાગ કરવા, કૃપાળુ દેવ કે છે લીટીના ચાર ભાગ કરવા. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્મા. ચાર ભાગ પર પગલે પગલે સમજ, पगले पगले जागृत था। इच्छा राख, जो इच्छा नहीं हो,
बुझी चहत जो प्यास की है बुझन की री, पावे नहीं सुरुगम बिना एही अनादि।
आ स्थिति अनादिरी छे, तने पेला छूटवानी इच्छा छे, प्यास छे अने प्यास बुझावानी चाह छे। इच्छा हो तो वात कर, इच्छा विना लोक संग्रह धर्म करवा निकलो छू, धर्म नहीं मळे। तारे धार्मिक केवड़ावू छे, थावू नथी। तारे आत्मा विषे जाणवू छे, धर्म विषे जाणवू छे, सत्य विषे जाणवू छे, पण धर्म नथी जोईतो, सत्य नथी जोईतो, आत्मा नथी जोईतो, नहीं चाले। के छे अनंत उपाय पण नथी। आ लक्ष्य बेसी जवो जोईए कि ज्यां सुधी आवी अंतरनी तीव्र वेदन थवू जोईए, बंधनू वेदन अने मुक्तिनी इच्छा, निर्वेद अने संवेग, उदासीनताना भाव अने मुक्तिनो अभिलाष, आ बन्ने साथे चालता होय जीवनमां वैराग्यनी वृद्धि थती जाय अने आ बाजु मोक्ष मार्गनी अभिलाषा वधती जाय, तो एने आनंद होय। એને જયારે હાથમાં ભગવાનનું રજોહરણ આવે, એ નાચે ને કૂદકા મારે, બાકી તો પોક મૂકીને રોવે કે આ તો મને બંધાઈ ગયો, હું તો મેં આવું ધાર્યું, બરોબર છે ને? અને કે છે તે સમજવું કઈ વિકટ નથી, કૃપાળુની કૃપા તો જુઓ। આવો જબરજસ્ત માર્ગ કેવી સાદી ભાષામાં મૂકે છે કે અનંત ઉપાય નથી, સમજે તો સહજમાં છે। અરે સાહેબ, સમજે તો સહજમાં છે, તો આ તો બહુ સરળ વાત થઈ, આવું તમારા ધ્યાનમાં ક્યારેય ન આવ્યું? તો કે તે સમજવું પણ કાંઈ વિકટ નથી। બોલ, સમજવાનું જરાય વિકટ નથી, જો તું સમજ તો મોક્ષ સહજમાં છે, પણ સમજવાનું તો બહુ અઘરું હશે ને? તો કે ના, સમજવાનું જરાય વિકટ નથી, કેમ કે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે। લ્યો, આટલું વાક્ય પકડાય તો, જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે, બીજું નહીં। એનું સહજ સ્વરૂપ, સહજ સ્વરૂપમાં હું જ્ઞાતા છું, સહજ સ્વરૂપમાં હું દ્રષ્ટા છું, સહજ સ્વરૂપમાં હું સુખનું ધામ છું, સહજ સ્વરૂપમાં હું અનંત સુખ એવું મારું ચારિત્ર છે। આ બધું સહજમાં છે, એમાં જે કઈ ગાલમેલ છે એ બધી કસાઈ ની છે, એ જે કઈ છે એની અંદર વિભાવ ની છે, પર પ્રત્યેની મોહ ની છે। આ મોહ જેવો પ્રવેશ કરશે એટલે સહજતા ટળી જશે, આ મોહને કારણે સહજતા આવતી નથી। એટલે કે છે કે તારું જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે। તારે શું સમજવું છે? પોતાનું જે સ્વરૂપ છે તે જ સમજવું છે। એટલે પેલા શબ્દ મૂક્યો છે, જે છે તે જ સમજવું છે, જે નથી સમજવું છે। કેવી રીતે સમજાય સાહેબ? તો કે ના, અમે વાત કરીએ છીએ જે છે એ જ સમજવું, તું છો મોક્ષ સ્વરૂપ, હવે પછી તને મોક્ષ સમજાવવો છે। પેલા પ્રતીત એ છે કે તું પોતે જ મોક્ષ સ્વરૂપ છો, તું પોતે જ સહજ સ્વરૂપ છો, સહજમાં મોક્ષ છે। એ કે છે કે જે છે જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે, અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે તેથી સમજવી ન બને। જો બીજાની વાત હોય તો ન સમજાય, કેમ કે એ કદાચ છુપાવે અથવા બતાવે નહીં। એટલે આપણે કહી કે ભાઈ હું એને જેટલું મેં જાણવું તો એટલું એની પાસે જાણ્યું, પણ કંઈ પારકાના પગમાં પેશીને કંઈ બધું પેટમાં જવાય નહીં, એ તો વાત આપે તો મળે। આ કહે છે કે એવું કંઈ નથી કે બીજાનું છે જેથી જણાવે નહીં અથવા તો છુપાવે તો સમજવી ન બને। પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે? પ્રશ્ન કર્યો છે। પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે? રમત રમે છોકરાઓ બધા, છાપાની, તો બીજા છપાઈ જાય, તો પોતે પોતાથી છુપાઈ જાય ખરો? છુપાયેલો બીજો હોય, હંમેશા શોધવાનો બીજાને હોય, બીજો છુપાયેલો હોય, પણ પોતે પોતાથી ગુપ્ત કેવી રીતે રહે? હું મને શોધી લઉં. એવો દાવ તો રમતમાં પણ છોકરા વૈભવનો રમે. સી રીતે એ કે છે કે જેથી પણ, હવે એક દાખલો આપે છે, સ્વપ્ન દશામાં પણ જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે જીવ પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપ્નપણે માને છે, અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાદી ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે, અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદી ભાવ કલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે, અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ સત્પુરુષ આદિ સાધન કયા છે, અને તે સાધન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોપવ્યાસ સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે, વધારે શું કહીએ. આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વવ્રત યમ નિયમ જપ યાત્રા ભક્તિ શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કંઈ સંશય નથી. એ જ વિનંતી આત્મસ્વરૂપના પ્રણામ. આ પોતે પોતાને નથી જાણતો, આવું સાહેબ કેવી રીતે બની શકે? તો એક વસ્તુ બની શકે, ક્યારે બને? સ્વપ્નમાં. જેમ પોતાથી પોતે ગુપ્ત ન રહી શકે, એમ પોતે પોતાનું મૃત્યુ કેવી રીતે જુએ? તો કે બને ક્યાં? સ્વપ્નમાં. એ કે છે સ્વપ્ન દશામાં, જ્યારે જે સ્વપ્નમાં હોય ત્યારે ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ, પોતાનું મૃત્યુ, પોતાનું સબ, પોતાની સ્મશાન યાત્રા, પોતાનો અગ્નિદાહ, બધું જુએ, અને પોતાની પ્રાર્થના સભા પણ એટેન્ડ કરીને મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે. આ સ્વપ્ન તો બીજાને પોતાપણે માને છે, દેહને પોતાપણે માને છે, સ્વજનોને પોતાપણે માને છે, સંતાનોને પોતાપણે માને છે, પદાર્થને પોતાપણે માને છે, સંગ્રહ પરિગ્રહ બધું તે હું છું, આવી તારી મિથ્યા, આ બધું તારું, આ મૃત્યુ જેમ સ્વપ્ન દશામાં તારું મૃત્યુ છે, એમ આ તારું અજ્ઞાન એ પણ એક સ્વપ્ન છે. અજ્ઞાન છે, સ્વ સ્વરૂપ વિશેનું અજ્ઞાન, એ પણ સ્વપ્ન દશા છે. અને એ સ્વપ્ન દશાનું પરિણામ શું? કે જેમ પેલા સ્વપ્નમાં પોતાનું મૃત્યુ ન બનવા યોગ્ય એવું મૃત્યુ જુએ છે, એમ આ પણ ન બનવા યોગ્ય એવા પર પદાર્થમાં સ્વપણાના ભાવ કરે છે, અને એ પોતે સ્વપ્ન દશામાં છે. આ જ સંસાર છે, આ એની માન્યતા. બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે, બીજા દ્રવ્યને સ્વપણે માને છે. પૂદગલ દ્રવ્ય દેહ છે, એ પૂદગલ દ્રવ્ય કે સ્વદ્રવ્ય? પૂદગલ દ્રવ્ય, એને પોતાપણે માને છે. પછી દેહ આધારિત આખો સંસાર, એ જ માન્યતા તે સંસાર છે. જો સંસાર અને મોક્ષ, સહજ મોક્ષમાં આ એક હું નથી એ સહજ મોક્ષ, અને આ બધી માન્યતા તે સંસાર, તે જ અજ્ઞાન છે, નરકાદી ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ, તે જ મન્મ મરણ, તે જ દેહ, તે જ દેહના વિકાર, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે. સહજ મોક્ષ ક્યાં આવ્યો? આ માન્યતાની નિવૃત્તિ થઈ. આ માન્યતા કેવી? અજ્ઞાનરૂપ માન્યતા. સ્વપરને વિશે, પરને વિશે, બીજા દ્રવ્યને વિશે સ્વપણું માનવું, સ્વની માન્યતા થવી, પોતાનું સ્વરૂપ પોતાના લક્ષમાં ન લેવું, અને બીજા દ્રવ્યને પોતાપણે માનવા, એટલે એવું મિથ્યા, એવું અજ્ઞાન, એ અજ્ઞાન છે, એ સ્વપ્ન દશા છે. અને અષ્ટાવક્ર અને જનક મહારાજાનું દ્રષ્ટાંત ફરીથી યાદ કરવાનું. જનક સ્વપ્નમાં ભિખારી થઈ ગયો, લૂંટાઈ ગયો, રોગી થઈ ગયો, કોઈકે માયરો, જાગી ગયો, રાડ પાડી, ઓહો હું તો મગજપતિ છું, છત્રી પડંગમાં બિરાજ્યું છું, આ શું થયું? તો મને માયરો હકીકત છે, મારું ભિક્ષાપાત્ર છીનવી લીધું હકીકત છે, મને ગાળો દીધી, ઓહો હો હો, તો મને આ બધું યાદ છે. સ્વપ્ન દશાની બધી જ ઘટના મારી સાથે આ ઘટી છે. નિવેડો આવતો નથી, અષ્ટાવક્ર ગુરુને પૂછે છે, કોઈ જવાબ તો દઈ શકતું નથી આખી મગધના દરબારની અંદર. અષ્ટાવક્ર એને એટલું જ કીધું કે હવે પ્રશ્ન એટલો જ છે કે સાહેબ, મને સ્વપ્નમાં જે મારી સ્થિતિ મેં જોઈ એ હું સાચો કે હું અત્યારે મગધપતિ છું એ સાચો? આ તો તમારી સામે બેઠો છું. તો કે અમારે તને કંઈ કહેવાનું નથી, જો ઓલું સાચું તો આ સાચું, અને ઓલું ખોટું તો આ ખોટું. તું બેઠો છો મગજપતિ તરીકે એ પણ ખોટું. તો કે સાહેબ એ તો ખોટું જો, એ તો સપનું હતું, આ પણ સપનું છે. ઓલું આંખ ઉઘડી અને સપનું ગયું, આ આંખ બંધ થશે અને સપનું પૂરું થશે. આ જાગૃત સ્વપ્ન છે, ઓલું નિંદ્રાનું સ્વપ્ન છે. અજ્ઞાન બંનેમાં છે, કેમ કે સ્વપ્ન છે. અજ્ઞાન બંનેમાં છે, પણ જીવ દિશામૂઢ છે એટલે એમ માને છે કે અત્યારે જે છે એ મારું જાગૃત દશા છે, અને સપનામાં જે હતી મારી નિંદ્રાની હતી. એનું કારણ અજ્ઞાન હોય, અજ્ઞાન તો બેયમાં છે. સંસાર સપના જેવો છે. સકળ જગત તે ઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. બાકી તો પંડિતો છે, પોપટિયા બધા આમથી તેમ બોલતા હોય, ચાયલા કરેલી તો વાઘજાળ છે. ઓહો, જ્ઞાની કે છે કે એની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે. અજ્ઞાનની નિવૃત્તિ થતા સહજ મોક્ષે જીવને પોતાનું સ્વરૂપ સમજાય છે, અને પોતાનું સ્વરૂપ તો મોક્ષ સ્વરૂપ જ છે. જે કંઈ મોક્ષના લક્ષણો, મોક્ષની સ્થિતિ, મોક્ષના ગુણ જે કંઈ સાંભળ્યા એ બધાનો ધારક પોતે જ છે. તું જ મોક્ષ સ્વરૂપ છું. હું જીવ સમજે તો સહજ મોક્ષ છે. તેની નિવૃત્તિ થઈ, અજ્ઞાનની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે. આ બધા જ ભાવો અજ્ઞાનના છે. કયા? દેહ. તે જ દેહ છે. દેહના વિકાર કશાયો બધા, ક્રોધ, માન, માયા, લોભ, આ બધા દેહના વિકાર છે. તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ. આગળ કહ્યું તું કે આ જગતમાં અનુત્પન્ન એવો આત્મા એનો કોઈ પિતા હોઈ શકે નહીં, અને આ જીવે પિતા પુત્રપણું માનીને માઠું કરવામાં કંઈ મણા રાખી નથી. આટલું બધું કહ્યું છે કે પોતે પોતાનો વેરી, પોતે પોતાનો દુશ્મન, બાપ બનીને બેઠો છું. આ તારું સપનું કે સત્ય? કે આ સ્વપ્ન દશા કે સત્ય છે? સ્વરૂપ દશા. તો સ્વરૂપ દશામાં તું કોઈનો બાપ, કોઈનો દીકરો પણ સ્વપ્ન દશા છે. જીવ એમાંથી નિવૃત્તિ કરી શકતો નથી. એને નડે છે મોહ. મોહના ગાઢ બંધન એને પરથી નિવૃત્ત થવા દેતા નથી. એટલો બધો મોહ છે, પોતાના શરીર પ્રત્યે પણ લગાવ લાગી ગયો છે. જોકે અનંત દેહ ધારણ કર્યા છે, હવે અત્યારે એકેય સ્મૃતિમાં નથી, વાત જુદી છે. અનંત દેહ ધારણ કર્યા છે, પણ જે ધારણ કર્યા છે એનું અભિમાન તો હજુ ચાલ્યું જ આવે છે, અને એને કારણે જે સંગ થયો છે એ સંગ પણ ચાલ્યો આવે છે. પણ જ્ઞાન વિચારે કરીને એ ભાવ કદી ગાળ્યો નથી. એટલે લોક આખાની અધિકરણની ક્રિયા 522માં સમજાવી, આ ચાલી જ આવે છે. અભિમાન ચાલે છે, દેહાભિમાન એ ચાલે છે. એને દેહાધ્યાસ શબ્દ મૂક્યો છે. સૂક્ષ્મતા એ દેહાધ્યાસ છે. પુત્ર, પિતા, શત્રુ, મિત્ર, આ બધા અપેક્ષિત સંબંધ છે. આજનો શત્રુ, દેહ બદલાઈ ગયો તો કોણ કોનો શત્રુ? આ મારો મિત્ર જીગર જાન, દેહ બદલાઈ ગયો કોણ કોનો મિત્ર? કોને કોને ચા પાવાની,
ગયું બધું.
આ બધા કલ્પનાના હેતુ છે, ભાવ કલ્પના છે. આ બધી મિત્રાદી ભાવ કલ્પનાના હેતુ છે અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે. એની નિવૃત્તિ થાય તો મોક્ષ છે, સહજ મોક્ષ છે. આ વાત છે, પોતાનું સ્વરૂપ સમજે તો થાય, સ્વરૂપ ન સમજવાનું તો કે અજ્ઞાન. એવું કેમ બને પોતે પોતાથી ગુપ્ત રહી શકે, તો કે સપનામાં પણ ન બનવા યોગ્ય સ્થિતિ બની શકે છે એવું પોતાનું મૃત્યુ, એને પણ જીવ જોઈ શકે. પણ સ્વપ્ન દશા છે એ અજ્ઞાનનું પરિણામ છે, એ જાણે છે. એમ અત્યારે જાગૃત જે કંઈ આ દેહ અને દેહ થકી સંસાર સાથેના સંબંધ છે એ પણ એની સ્વપ્ન દશા છે. પણ જીવ અજ્ઞાન દશા છે, દિશા મૂળતા છે, એટલે અત્યારે એ પોતે એ સ્વપ્ન માનતો નથી, એને વાસ્તવિક સત્ય માને છે. અને સત્ય માને છે એટલે હજુ તો એને સંસારની અંદર એ સ્વપ્નમાં કેટલાય રંગ પૂરવાના બાકી છે. હજી એને આપણો પોતાનો સંસાર, સ્વપ્નરૂપ સંસાર એ જરા ઝાંખો લાગે છે. કોઈને એની અંદર પ્રતિષ્ઠાના રંગ પૂરવા છે, કોઈને સમૃદ્ધિના રંગ પૂરવા છે, કોઈને પરિવારના રંગ પૂરવા છે, કોઈને પ્રતિષ્ઠાના રંગ પૂરવા છે, કોઈને માન સન્માનના રંગ પૂરવા છે, કોઈને અહંકાર પૂજા ભક્તિ સત્કાર એના રંગ પૂરવા છે. હજી ઘણું કરવું છે આ જીવનની અંદર, મારે તો ઘણું મેળવવાનું છે. જ્ઞાની કહે છે આ તો સ્વપ્ન છે, આ પૂરું થાય તો રંગની વાંછા રહી જવાની અને રંગ બધા અદ્રશ્ય થઈ જવાના. આ તો બધા મેઘધનુષના રંગ જેવી વાત છે, સંસારના રંગ. કૃપાળુ દેવે કીધું ને, વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય તે તો જડનાથ. અરે ભાઈ, આ પણ અત્યારે જીવન ચાલી રહ્યું છે એ મહાન સ્વપ્નનો એક ભાગ છે. આપણું ચાલુ આવેલું સ્વપ્ન છે જન્મ જન્માંતરનું, એનો એક પાર્ટ છે. જો એની નિવૃત્તિ કરી નાખ તો આખું પિક્ચર સમાપ્ત થઈ જાય. પણ જીવ હજુ કેટલાય રીલ બીજો ઉતાર્યા કરે છે અત્યારે, કારણ કે આ રીલ પૂરું થાય પછી બીજું તો જોઈને આ સંસાર એને અનંત ચલાવવાની ઈચ્છા છે. આ દિશા મોટતા એની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે. પૂરું થયું, જેવી નિવૃત્તિ થઈ એટલે ઓલો કે હવે સ્ટોક કઈ છે, કર્મો જેટલા હતા એટલો ખેલ પૂરો થયો, કર્મોની નિવૃત્તિ કરી આણે, વાત પૂરી થઈ ગઈ, બંધ કોઈ રહેતો સહજ મોક્ષ છે. એ નિવૃત્તિને અર્થે સત્સંગ સત્પુરુષ આદિ સાધન કયા છે? સાહેબ શું કરવું? આ તો બધું તમે વાત તો બહુ સરસ કરી, થાય કેવી રીતે આ નિવૃત્તિ? સત્સંગ અને સત્પુરુષ, અને તે સાધન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે, વધારે શું કહીએ. આ સાધન આપ્યા છે, એક સત્સંગ અને બીજો સત્પુરુષ, પણ એમાં પુરુષાર્થને ગોપવવાનો નહીં. પુરુષાર્થને ગોપવવાનો નહીં એટલે જરાય પોતાની શક્તિને પ્રમાદગ્રસ્ત બનાવવી નહીં, સતત હંમેશા જાગૃત રહીને ઉદ્યમશીલ રહેવું. જો ઈચ્છો પરમાર્થ તો કરો, સત્ય પુરુષાર્થ, દંભનો પુરુષાર્થ નહીં, આડંબરનો પુરુષાર્થ નહીં, દેખાડવા ખાતર કંઈ કરવાનું નહીં. આટલી તો પ્રમાણિકતા ને હિંમત જીવમાં આવી જવી જોઈએ, આજે તો એ નથી આવતી. બહુ મુશ્કેલી છે, આપણે તો એક પછી એક બધા સ્વપ્નની અંદર એવા આપણે ફસાતા જઈએ છીએ કે ધર્મમાં પણ દંભમાં ફસાઈ જઈએ છીએ. શું કામ ફસાઈ જાય? આ તો ધર્મનું કામ છે, અહીંયા દંભને ક્યાં લેવા દેવા છે, સંસારમાં ઠીક છે બધું. નહીં, કોઈ દંભ નહીં, કોઈ આડંબર નહીં, કોઈ વંચના નહીં. આત્મવંચના જેવું કોઈ બીજું મહાપાપ નથી આ જગતમાં, વંચના બુદ્ધિ પણ નહીં. ધર્મમાં તો પોતે જે રીતે પોતાનો જેટલો પુરુષાર્થ છે અને પોતાની બધી જ ઈચ્છા, પોતાની બધી જ ભાવના પ્રમાણિકતાપૂર્વક નેકથી અને ટેકથી ધર્મ થાય, ધર્મ પર લક્ષ્ય ન થાય, બીજાને સારું દેખાડવા માટે ધર્મ કદી કરવો નહીં, થાય નહીં. એ કે છે એ નિવૃત્તિને અર્થે એ પોતાના પુરુષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે, વધારે શું કહીએ. તો કહેવાનું સૂત્ર એટલું જ છે કે જે ઉપાય આપ્યો છે સત્પુરુષ અને સત્સંગ, તેમાં જીવ પોતાના પુરુષાર્થને ગોપવ્યા સિવાય અંદર એવી સાધન કરે, સાધના પુરુષાર્થ સિવાય એ પ્રવર્તાવે. આટલો જ સંક્ષેપ, આ વાત કેટલી કીધી છે સંક્ષેપની, આટલો જ સંક્ષેપ. કેટલો? કે સત્પુરુષ અને સત્સાધન જો મળે અને જીવની ઈચ્છા હોય, દિશા મૂઢ નહીં પણ દિશા બદલની, પરિવર્તનની, તો ઈચ્છામાં એ પરમાર્થને સાધનોને ગોપવ્યા સિવાય પ્રવર્તે એટલું જ તું કર, તારે બીજું કંઈ કરવાનું નથી. તો તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્ર જ્ઞાન આદિ બધું કરી છૂટ્યો, એમાં કઈ સંશય નથી. કેટલી વાતનું! આખા પરમાર્થ માર્ગના જે ઉપક્રમો છે અને એ વાત યમ નિયમમાં આપી છે.
વહ સાધન બાર અનંત કિયો, તદપી કછુ હાથ હજુ ન પર્યો. અબ ક્યોં ન બિચારત હૈ મન સે, કછુ ઓર રહા ઉન સાધન સે. બિન સદગુરુ કોયન ભેદલ હે, મુખ આગલ હૈ કહ બાત કહે.
આ સદગુરુ છે, ભેદ બતાવે છે. આ બધા સાધન તે કર્યા, હાથમાં કંઈ નહીં આવ્યું, કંઈક બાકી રહી જાય છે. આ બાકી રહી જાય છે એ દિશા મૂટતા છોડી અને પરમાર્થની ઈચ્છા થવી, પોતાના સ્વરૂપને સમજવાની તત્પરતા થવી, અને એ સમજાવનાર એ જે સ્વરૂપને સમજ્યા છે એવા સત્સંગ અને સત્પુરુષના નિમિત્તમાં પોતાનો પુરુષાર્થ ગોપવ્યા સિવાય પ્રવર્તાવો, તે બધું કરી લીધું જા અમે તને કહીએ છીએ. અને આ નથી તો બધું કર્યું છે તો હાથમાં કંઈ નહીં આવે. એક વાર નહીં અનંત વાર કર્યું હશે તો પણ કંઈ હાથમાં, કદપી હાથ હજુ કઈ હાથમાં નહીં આવે. માટે કર તો આ કર. એ કહ્યું છે કે આટલો જ સંક્ષેપ. સંક્ષેપ શું છે? કે જીવ દિશામૂઢ રહેવા ઈચ્છે છે એ મૂળભૂત ભૂલ જીવની એ બદલાવવાની છે. મારે આ મનુષ્ય જીવન સંગની પણું અને મારી આ વિચાર દશા મારે આવી છે તો અનંત કાળથી જે મારી આ ચાલવાની યાત્રાની દિશા હતી એ દિશા ખોટી છે, કારણ કે મંઝિલ સુધી હું પહોંચ્યો નથી. હું જો મોક્ષ સ્વરૂપ હોઉં તો મેં મોક્ષ પદને હું પામ્યો નથી તો દિશા ખોટી છે. ચાલવાનું ચાલુ છે, ગતિ છે, ઘણી વાર દોડીએ છીએ, થાકી જઈએ છીએ, રઝડીએ છીએ, રખડીએ છીએ, અનંત સંસારની વિટમણામાં પડીએ છીએ. જરૂર ક્યાંક ભૂલ થઈ છે, હે ભગવાન હું ભૂલી ગયો, તારો માર્ગ ભૂલી ગયો છું, ક્યાંક મારી ભૂલ થઈ છે, હું જે કરું છું એ બરોબર નથી. નહીં તો દિશા સાચી હોય અને હું આટલી યાત્રા કરું, મંઝિલ ન મળે એવું કોઈ દિવસ બને નહીં. પ્રત્યેક માર્ગને પોતાની મંઝિલ હોય છે, પણ માર્ગ હોય તો ને. અને દરેક રસ્તાને બે દિશા હોય છે, કોઈ રસ્તો એક દિશા વાળો જોયો? આ બાજુ જાઓ તો અહીંયા પહોંચાશે ને આ બાજુ જાઓ તો અહીંયા પહોંચાશે. દરેક રસ્તા ઉપર જે આપણે યાત્રા કરતા હોય એ દરેક રસ્તાને બે દિશા હોય છે. બે દિશા હોય એને જ રસ્તો કહેવાય, બાકી રસ્તો ન કહેવાય, બંધ શેરી કહેવાય. એટલે ક્યાંક જાતું હોય ને તો કે એમાં જશો નહીં, એમાંથી બહાર નીકળાશે ને, એ બંધ શેરી છે. બંધ શેરી એટલે બે બાજુ ખુલ્લા હોય એ જ રસ્તો કહેવાય. એક સન્માર્ગનો છે અને એક ઉન્માર્ગનો છે, એક સન્મુખતાનો છે બીજો વિમુખતાનો છે. આપણે અનંતકાળથી જે રસ્તે ચાલ્યા છીએ જરૂર દિશા મૂઢ છીએ, દિશા બદલવાની જરૂર નથી, જરૂર છે. માર્ગ જો મળે તો સિદ્ધિ ન થાય એવું નથી. માર્ગાનુસારી જે થયા છે એ માર્ગને ઉપલબ્ધ, મંઝિલને ઉપલબ્ધ થયા છે, પણ જેને માર્ગ જ મળ્યો નથી એટલે પ્રભુશ્રીને લખ્યું છે 194માં કે અનંતકાળથી પરિભ્રમણ કરવા છતાં જીવને માર્ગ ન મળ્યો તેનું કારણ શું વિચારશો અને યોગ્ય લાગે તો આ સાથેનો પત્ર અમારો વાંચો. પેલા નક્કી કરો કે આપણે દિશામૂઢ છીએ, માર્ગ ભ્રષ્ટ છીએ, આપણે વિમુખતામાં છીએ, આપણે ઉન્માર્ગે છીએ, અને ઈચ્છા એવી છે કે માર્ગ બદલવો છે. અત્યારે અવસર આવ્યો છે, મનુષ્ય પર્યાય છે, સંઘની પણું છે, સત્પુરુષ સદગુરુના યોગ છે, ઉત્તમ બોધ અનંતા તીર્થંકરોનો ઉપદેશ એ આપણી સામે છે, આપણે સમજી શકીએ એવી રીતનો છે, અને આપણી પાસે એ સમજી શકાય એવો સંઘનીપણાનો ક્ષયોપશમ છે. વાત એટલી છે કે ઈચ્છા બદલ કરવી છે.
હે જીવ ક્યા ઈચ્છત હવે, હે ઈચ્છા દુઃખ મો, જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ.
આ અનાદિની ભૂલ, સહજમાં મોક્ષ અને અનાદિની રખડપટ્ટી, એનો સંક્ષેપ પરમ કૃપાળુ દેવે આ એક પેરેગ્રાફની અંદર સહજ મોક્ષની પ્રરૂપણા કરી છે અને કહ્યું છે કે આ વિકટ નથી, પોતાને પોતાની વાત જ સમજવી છે અને જે છે તે જ સમજવું છે. નથી એવું કંઈ સમજવાની વાત અમે તમને કહેતા નથી, પણ વાત તે એટલી છે, ઈચ્છા બદલો, દિશા બદલો અને દશા બદલો. પુરુષાર્થની દશામાં આવો, પ્રમાદની દશામાં આ માર્ગ પકડાશે નહીં. વિશેષ અવસરે સત્પુરુષોનું યોગબળ, જગતનું કલ્યાણ કરો. આ પત્ર અહીં પૂરો થાય છે.